くよ。
આત્મા જ રાગને કરે છે એવું
સાપેક્ષ દર્શન કર્યું તો એને પરમાર્થ જાણી લીધું હોય કે અજ્ઞાન પુસ્તકો નથી. આ જે વાત છે ને સદતત્વ, એને ભૂતાર્થની જાણ પર્યાય એક છે, એને જાણવાની દ્રષ્ટિ બે છે. જણાવવા માટે બે પ્રકાર છે. એક છે એને જે જાણતો નથી એને બે પ્રકારથી સમજાવે છે, પણ બે પ્રકારથી સમજાવતા એમાં બે પ્રકાર આવી જાય છે એમ નથી. એક જ પ્રકારે સતરેતું રહી છે. એમ જે જાણે એની પર્યાય દ્રષ્ટિ કરતા બધી છૂટી અને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન એટલે આત્મદર્શન, કે જે ધર્મની શરૂઆત આત્મદર્શનથી થાય છે. સમ્યક દર્શન, કોઈ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ દાન ને શિવ એવા સ્વભાવથી ધર્મની શરૂઆત થતી નથી. એવી એક અપૂરો દાખલા 2000 વર્ષ પહેલા આચાર્ય ગોરની સદેહે ભાવે છે. તે વખતે આપણા ગુરુદેવ અને બે બહેનો પણ ત્યાં હતા. જાતિ પણ એમાં બધું આવેલું છે. જાતિ સ્વર તો અત્યારે ઘણા અનિમતિને પણ થાય છે. અમેરિકાના રેકર્ડ ઉપર આજથી 10 વર્ષ પહેલા 1000 કેસ હતા. એ લોકો પૂર્વને માનતા નહોતા કે ઉડા ઉતર્યા. ઉડા ઉતરતા એને નક્કી થયું કે પૂર્વ ભવ પણ છે, આ ભવ પછી બીજા ભવ પણ એવું થાય છે. એવું આ અલૌકિક શાસ્ત્ર છે. દેવસેન આચાર્ય થઈ ગયા ભાવની સંત આજથી 1000 વર્ષ પહેલા એવો શ્રી એમ ફરમાવે છે કે નિત્ય આનંદના ભોજન કરનારા પછી આ સંભવ્ય ધર્માત્મા અલ્પ કાળમાં તો પરમાત્મા થઈ છે. એવો શ્રી ફરમાવે છે કે જો આ ગુરુ આચાર્ય ભગવાન પદ્મનજીના 5 નામ છે એ ભાવજી ક્ષેત્રમાં જઈ ત્યાંથી આવી અને આ સમય સારા શાસ્ત્રોની રચના ન કરી હોત તો અમારા જેવા ભૂમિઓનું શું થાત. હા હા, એવું અપૂર્વ દૈવી ભાગવતી શાસ્ત્ર છે. આ શાસ્ત્રનું જે બહુમાન કરશે એને કાંતો વર્તમાનમાં ગમે તસ્તું થશે, એની પરંપરામાં એને અપૂર્વ જીવવાણીનો એનો ફળ થશે. એવું આ શાસ્ત્ર છે, અલૌકિક શાસ્ત્ર છે. એનું બહુમાન કરવા જેવું છે. આ શાસ્ત્રનું બહુમાન એટલે કે આત્માનું બહુમાન. આત્માનું નામે સમયસાર છે અને આ જીવવાણીનું નામ પણ સમયસાર છે. એમાં 13મી ગાથા છે, એ બોલવાની બાકી છે. બોલો 13મી ગાથા. મારી પાસે એટલે આત્માની પાસે, મારી પાસે ક્યાં જવાનું છે? બધા આત્મા તો છે પણ એનાથી ખસી ગયો છે ને બહાર ગયો છે, બહાર ચલો થઈ ગયો છે. अध्यात्म मायने बाहर चरणों के बाद
થાય છે
અને બીજું એક ઇન્દ્રિય જ્ઞાન પ્રણાલી પ્રગટ ધૈર્યું છે, બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને અંતરમાં જાય તો અનુભવ થઈ જાય એવી વાતો છે. ગાથાનો અર્થ ભૂતાર્થ નહીંથી આ છે, વ્યવહાર નહીં નો વિષય પર્યાય છે, દ્રવ્ય છે એ તો નિશ્ચયની નો વિષય છે, એ તો બધાએ સાંભળ્યું. અને વિજ્ઞાનની ગાથામાં કોઈ કોઈનો અનુભવ થઈ જાય પણ આ પરિણામ તો એ સાપેક્ષપણે જોયા કરે છે, કામ મારાથી થાય ને કામ પરથી થાય, પરથી ન થાય તો પર નિમિત્તપણે હોવો એમ રાખે અને મારાથી ન થાય તો મારું નિમિત્તપણું એમાં છે એમ રાખે. શું કહ્યું? પાપના પરિણામ થાય આશ્રવ પક્ષ પાપ વિભાવ વિકાર રસાય, એ મારાથી ભલે ન થાય પણ એ નિમિત્તથી થાય. મારાથી થાય તો વિખ્યાત હો અને નિમિત્તથી થાય એમ માને સાપેક્ષ પર્યાયને તો પણ વિખ્યાત છે. એ અભૂતાર્થને એ પરિણામને જોયા મિથ્યા દર્શન મિથ્યાત્વની પર્યાય આત્માથી તો થતી નથી, કેમ કે આત્માનું લક્ષ્ય નથી અને આત્માનો આશ્રય નથી માટે નથી થતી, એ તો ઠીક. પણ દર્શનમોના ઉદયથી થાય છે એમ પણ દર્શનમોનો ઉદય નિમિત્ત માત્ર છે, નિમિત્ત છે એમ ન જો, એ નિમિત્ત માત્ર છે એમ જો તો પર્યાય સ્વયં અવાયો મિથ્યાત્વના પરિણામ થાય છે એમ જાણે તો મિથ્યાત્વ છૂટી જાય. ક્યાંય ને ક્યાંય એને વ્યવહારને પર્યાયથી પર્યાયને વ્યવહારને જોઈ છે, વ્યવહાર નહીં એટલે કોઈને કોઈની મદદ અપેક્ષા આમ તેમ ગાલમેલ. આત્માથી નિરપેક્ષ છે મિથ્યાત્વ અને દર્શનમોના ઉદયથી પણ નિરપેક્ષ છે, એને દર્શનમોના ઉદયનો આશ્રય અવલંબન નથી. તો સ્વભાવ થઈ જશે, પર્યાય સ્વભાવ થશે, પર્યાયને પર્યાય સ્વભાવથી જોઈશ તો પર્યાય સત અહેતુક તને જણાશે, સાપેક્ષ બુદ્ધિ છૂટી જશે, સાપેક્ષ દ્રષ્ટિ છૂટી જશે, પછી સાપેક્ષનું જ્ઞાન થઈ જશે. સાપેક્ષ દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ અને સાપેક્ષ જ્ઞાન તે વ્યવહાર દ્રષ્ટિ, એ વ્યવહાર નહીં નું કથન, પણ વ્યવહાર નહીં નું કથન પછી આવે, પેલા નિરપેક્ષ છે પર્યાયને જો. પર્યાય એક અને જોવાની વિવક્ષા બે છે, વ્યવહાર નહીંથી જોઈશ તો કામ મારાથી થાય ને કામ પરથી થાય, એટલે પર્યાયને પરાધીન માની સત અહેતુ માની નહીં. હા હા, જ્ઞાતા ન બને, જ્ઞાતા ન થઈ શકે, ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન કેમ થાય કે નવને ભૂતાર્થથી તું જાણ. આજ સુધી ભૂતાર્થ એટલે શબ્દથી ફરતું નહીં કે ભૂતાર્થ એટલે શું, પર્યાયનું જેવું ઓરિજિનલ સ્વરૂપ છે સત અહેતુ એમ પર્યાયને જોઈ એને ભૂતાર્થ નથી નિશ્ચય નથી જોઈ એમ કહેવામાં, નિશ્ચય નથી પર્યાયને જોતા દ્રષ્ટિ દ્રવ્ય પર આવી જાય છે, વ્યવહાર નથી પર્યાયને જોતા પર્યાય દ્રષ્ટિ રહી જાય છે, કરતા બુદ્ધિ રહી જાય છે, અને કરતા બુદ્ધિ ઓગળી હોય તો જ્ઞાતા બુદ્ધિ રહી જાય છે. કદાચ કરતા બુદ્ધિ ઓગળી હોય ગુરુદેવના ઉદ્દેશથી તો જ્ઞાતા બુદ્ધિ રહી જાય છે. ચોખ્ખું લખ્યું છે બહારની ગાથામાં વ્યવહાર જાણેલો જણાયેલો પ્રજ્ઞાન, જાણેલો પ્રજ્ઞાન નથી, લક્ષ નથી એનું. અહીંયા પર્યાય ઉપર લક્ષ ન હોય જ્ઞાનનું, જ્ઞાનનું લક્ષ હંમેશા ત્રણેય કાળ દ્રવ્ય ઉપર હોય છે, એક સમય પણ પરિણામના ભેદ ઉપર લક્ષ ન જાય. પર ઉપર તો જાય નહીં, જાય જ નહીં, ભૂતાર્થ નહીંથી એટલે એના ઓરિજિનલ સ્વરૂપથી નિરપેક્ષ તત્વને જોતું. હવે જીવ અજીવ જીવ એટલે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એને અહીંયા વ્યવહાર જીવ કહેવામાં. નવ તત્વ એ પર્યાયના ધર્મ છે, દ્રવ્યનો સ્વભાવ. નવ તત્વમાં પેલું જીવ તત્વ એ પરિણામનો ધર્મ છે, જે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે. પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ, મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ અને આયુ એવા દસ પ્રકારના પરિણામ થાય છે. એ પરિણામ થાય છે ને એને નિરપેક્ષથી જો એ જીવથી પરિણામ થતા નથી ને જ્ઞાનાવરણ કર્મના જોગ તત્પરથી થતા નથી ને આયુ કર્મથી પણ જીવ જીવતો નથી. એ તો એની યોગ્યતા પ્રમાણે પરિણામ થયા. પેલો જીવ પછી અજીવ, આ અજીવ છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય તેનું નામ ભગવાન અજીવ તત્વ કહે છે. એ પણ જીવના પરિણામ છે. અજીવ છે એ પણ જીવના પરિણામ છે, પણ તે જીવ નથી. તે જીવ નથી, જીવ જુદો છે. જીવના પરિણામથી જીવ જુદો અને અજીવથી પણ જીવ. જીવના પરિણામ એટલે પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ. એ જીવથી પણ જીવ જુદો છે. વ્યવહાર પ્રાણથી નિશ્ચય પ્રાણ ભિન્ન છે. જીવત્વ શક્તિથી જીવે છે, એ કઈ આયુથી જીવતો નથી. એમ ભલે પુણ્ય પાપ, પુણ્યના પરિણામ થાય કષાયની બદલા વ્રત તપ ભક્તિ આદિ દાદરનો ભાવ સ્વાધ્યાયનો વિકલ્પ શુભ ભાવ થાય છે. એને તો ભૂતાર્થથી ના ભગવાનની પ્રતિમાને મેં જોઈ માટે મને શુભ ભાવ થયો એમ છે નહીં. અને આત્મા એ પુણ્ય તત્વને કરે છે એમ પણ નથી. પુણ્યના પરિણામ એના સકાળે એની જન્મ ક્ષણ છે, જ્યારે સ્વયં પ્રગટ થાય છે. એ મારાથી પ્રગટ થતા નથી અને એને જીન બીમની પણ અપેક્ષા નથી. જીન બીમના આશરે શુભ ભાવ થાય અને આત્માના આશરે પણ શુભ ભાવ. એમાં આત્માનો હેતુ પણ નથી અને જીન પ્રતિમા પણ એમાં હેતુ નિમિત્ત નથી. એમાં એમ પુણ્ય તત્વને તું ભૂતાર્થ નથી જાણ. એક એક તત્વને નવનું કહ્યું છે ને, નવે ને ભૂતાર્થ. આજ દીપક કહેવાય. એક જ્યાં ભૂતાર્થ નથી જીવને જાણ, વ્યવહારથી બધા તત્વોને તું એ ભૂતાર્થ નથી જાણ. વ્યવહારથી જાણ્યા છે તે વ્યવહાર નથી જાણે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે. અભ્યાસક્રમમાં આવે અભ્યાસક્રમમાં પ્રાથમિક ભૂમિકામાં છ દ્રવ્ય નવ તત્વો અભ્યાસમાં આવે છે, પણ એને વ્યવહાર નહીં જાણતા મિથ્યાત્વનો દોષ લાગે છે. નવ તત્વને ગડબડ કરીને જાણે એ તો મિથ્યાત્વ અન્યમતી છે. એ તો નવ તત્વ તો જૈન મતમાં છે, અન્મતમાં છે નહીં. અને અહીંયા અન્ય મતને તો કાઢી નાખ્યું છે. અહીંયા અન્ય મતની વાત, અન્ય મતમાં નવ તત્વ જ નથી, પછી શું એની વાત કરવી. અહીંયા તો જૈન મતમાં સર્વજ્ઞ વિકરાગ પરમાત્માની દિવ્યધનીમાં નવ તત્વો પરિણામના ધર્મો છે. થવાયો થાય છે, એ પરથી પણ થતા નથી ને સ્વથી પણ થતા નથી. સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રગટ થાય છે. પુણ્ય તત્વ એમ પાપ તત્વ શ્રદ્ધાનો દોષ મિથ્યાત્વ દર્શન મોથી મિથ્યાત્વ થતું નથી. એના ઉદયની અપેક્ષા તો છોડી દે હમણાં. અને આત્માથી તો થાય જ નહીં એ વાત તો પ્રશ્ન જ નથી. હવે આત્માથી નથી થતા, મારાથી નથી થતા કૃપા. એ કર્મકૃત છે ને, માટે કર્મથી થાય છે. એને વ્યાપી વ્યાપક પણ કહે, ગત્તા બધી છોડાવવા. ને નિમિત્ત નૈમિત્તિક પણ કહે, પણ કરતા કર્મ પરની સાથે નથી ને નિમિત્ત નૈમિત્તિક પરની સાથે નથી. એ પરિણામ નો કરતા પરિણામ છે ને પરિણામ નું કાર્ય પર્યાય છે, અને પર્યાય નું કારણ પર્યાય છે ને પર્યાય નું કાર્ય પર્યાય છે. પર્યાય થી પર્યાય નો કરતા બીજો ન હોય શકે, તેમ પર્યાય નું કારણ પણ બીજો હોય શકે
નહીં.
આ પૂર્વ પાપ ની વાત ચાલે છે. એમ તું નિરપેક્ષ થી પરિણામ ને જાણ તો નિમિત્ત આદિ દ્રષ્ટિ છૂટી જશે. કોનાથી આ થાય છે તો એ નિમિત્ત ને છોડું તો નૈમિત્તિક નો અભાવ થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જશે. નિમિત્ત થી નિરપેક્ષ પકડે એની પર્યાય થવાયું થાય છે. અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ છે એના સકાળે પ્રગટ થાય છે. એમ તો નિરપેક્ષ જ્ઞાન પુંજ પાપ ના પરિણામ આશ્રવ બે મળીને આશ્રવ પુંજપાપ ને જુદા પાડીને આશ્રવ કેમ કર્યું કે આશ્રવ ના બે પ્રકાર છે, એક સકસાય અને અકસાય આશ્રવ. વિદ્યા કૌરત અને કષાય એ આશ્રવો સકસાય યુક્ત છે અને યોગ છે. યોગ તેરમે ગુણતાને આશ્રવ કહેવાય. પણ અહીંયા પુંજપાપ છે નહીં, પુંજપાપ નો અભાવ થાય તો પણ આશ્રવ રહી જાય છે. માટે નવ ના ભેદ કયા છે એ પણ બરાબર છે. કોઈ આચાર્ય ભગવાને આશ્રવમાં ગર્ભિત પુંજપાપ કરીને સાત તત્વ કયા તો પણ બરાબર છે, નવ કહે તો પણ બરાબર છે. આ કુંડપુંજ ભગવાને નિયમ સારમાં સાત તત્વ કયા મૂળમાં, અને એ જ કુંડપુંજ આચાર્ય ભગવાન અહીંયા નવ તત્વ કયા યથાર્થ છે. પણ નવ તત્વ સ્વથી કે પરથી થતા નથી. આ સ્વયં મેં ભવાયો પરિણામ થાય છે. એમ અનુભવી પુરુષો કહે છે કે થવાયો થાય છે, એમ અમે જાણી લીધું છે. મારા ગુરુએ એમ કહ્યું કે થવાયો થાય છે, ત્યારે અમારી કર્તા બુદ્ધિ અને સાપેક્ષ બુદ્ધિ છૂટી ગઈ. કર્તા બુદ્ધિ છૂટી અને સાપેક્ષ બુદ્ધિ પણ શું કહ્યું, આ હું પરિણામ ને કરું છું એવી કરતા બુદ્ધિ છૂટી, ને આ પરિણામમાં આ નિમિત્ત છે એવી સાપેક્ષ બુદ્ધિ પણ પરિણામ પરિણામથી થાય છે. પરથી ને સ્વથી એમ જયારે જાણવામાં મને આવ્યું ત્યારે મને આત્માનો અનુભવ થઈ એમ આચાર્ય લખે, ત્યારે એમ જાણ્યું કે પરિણામ થવા યોગ પેલા થવા યોગ થાય છે. એ નિર્ણયના કાળે નિર્ણય કરવો જોઈએ. નિર્ણયના કાળે નિર્ણય આવે છે જીવને. આવો નિર્ણયનો પણ કાળ છે ને અનુભવનો પણ કાળ છે. થવા યોગ થાય છે કે નહીં કે નિર્ણય આત્મા કરે છે. નિર્ણયની પર્યાય પણ આત્મા કરતો અને અનુભવની પર્યાયનો પણ આત્મા કરતા અને સમ્યક દર્શન થાય એમાં દર્શન મોના અભાવની પણ અપેક્ષા એને જાણી અને પછી એનું લક્ષ્ય છોડી દે. આમ થયું માટે આમ થયું, કર્મ નો અભાવ થયો માટે સમય દર્શન થયું, અને આત્માએ પુરુષાર્થ કર્યો માટે સમય કૃષ્ણની પર્યાય ઉત્પન્ન કરી એમ છે નહીં. થવાયો થાય છે મહામંત્રામાં છે. પરિણામ થવાયો થાય છે જાણનારો એમાં કેવા માંગે છે.
ભગવાનની વાણી
હે,
ભગવાનની વાણી છૂટે છે.
આ ઠીક બહુ મોટું ઓમકાર ધ્વનિ છે. આ ઓમકાર ધ્વનિમાં આવેલું છે આવે છે ને
સ્તુતિમાં
ભગવાને ગુંથી ઓમકાર ધ્વનિ છૂટે ને કુંકુમ ભગવાને ગુંથી એવું આવે છે ને. શું આવે છે?
સિમંદર મુક્તે ફૂલડા ભરે.
હા, ફૂલડા ભરે ને એની
કુંકુમ ગુંથે માળ રે.
જીનદેવની માણ ભલી રે. એ ઓમકાર ધ્વનિ છૂટી અને આઠ દિવસ રહ્યા ત્યાં. ઓમકાર ધ્વનિ માં આવ્યું કે પરિણામ અને જાણનાર જણાયા કરે છે. પરિણામ અવાયોગ થાય છે ને જાણનાર જણાય છે ત્યારે અનુભવ, અને જાણનાર જણાયા કરે તો ચારિત્ર. જણાય છે તે સમયે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય, અને પછી નિરંતર જણાયા કરે એ ચારિત્ર ની વિવક્ષા છે. પેલા સંવર્થ્યો અને જણાયા કરે તો સંવર્થ પૂર્વક નિર્જરા થયા કરે છે. પેલા સમયે અંતર માં ગઈ દ્રષ્ટિ, અંદર માં ગયું પરિણામ થવાયો, પરિણામ ની ઉપેક્ષા થઈ ગઈ, પરિણામ પ્રત્યે ઉદાસ થયો, ત્યારે પરિણામ નું લક્ષ છૂટી જાય. નિર્ણયના કાળે થવાયો થાય છે એવો નિર્ણય કર્યો, પછી અનુભવ ના કાળે એ પરિણામ થવાયો થાય છે, ત્યાં એનું લક્ષ રહેતું નથી. અકર્તા એવા જ્ઞાયક ઉપર લક્ષ જાય છે, અનુભવ થાય છે. એ સમ્યક દર્શન થી ધર્મ ની શરૂઆત થાય છે. બીજી કોઈ ધર્મ ની શરૂઆત કોઈ ક્રિયા થી છે નહીં, આત્માના અનુભવ થી ધર્મ ની શરૂઆત, અનુભવ થી વૃદ્ધિ અને અનુભવ થી પૂર્ણતા. અનુભવ હે રસ ચિંતામણી, અનુભવ હે રસ અનુભવ માર્ગ મોક્ષ નો અનુભવ. એની શ્રદ્ધા પણ એને આવે નહીં, મહિમા ખ્યાતિ એક બેન લંડન થી આવ્યા હતા અને શરણ મિલન હતા ત્યારે. જેને આ ગુરુદેવ નો મહિમા આવશે ને અહીંયા થાકશે એનો બોક્સ થઈ જશે. ગુરુદેવ નો મહિમા આવશે તો કુંકુન ની વાત તો ક્યાં કરી, તો ગુરુ ના ગુરુ આપણા ગુરુ મારા સાહેબ ગાંધી સ્વામી, અને એના ગુરુ અને કુંકુન ના ગુરુ આમ લિંક ચાલુ છે. નિમિત્ત થશે એ વ્યવહારનું કથન થાય છે, કોણ નિમિત્ત છે એનું માત્ર જ્ઞાન કરાવે છે. સાપેક્ષ ની બુદ્ધિ રાખીશ માં નિરપેક્ષ થઈને સાપેક્ષ નું જ્ઞાન રહી જાય છે. નિરપેક્ષ ની દ્રષ્ટિ પૂર્વક સાપેક્ષ નું જ્ઞાન રહી જાય છે, સાપેક્ષ ની દ્રષ્ટિ છૂટી જાય છે. સાપેક્ષ ની દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. આનાથી આ થાય, ના હોય તો આ થયું, ના હોય એમ કઈ છે. દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય ત્રણેય સત ત્રિકાળ છે. થયે દ્રવ્ય ના પરિણામ નિરપેક્ષ થયા કરે છે. કેવળ જ્ઞાન ની પર્યાય જ્ઞાન ગુણ થી નથી ને દ્રવ્ય થી પણ નથી, અને આઠ કર્મ ના ચાર ઘાતી કર્મ ના અભાવ થી પણ અવાયો પરિણામ. આ ગાથા અપૂર્વ છે. પર્યાય ને તે વ્યવહાર થી જોઈ છે, પણ હવે પર્યાય ને નિશ્ચય થી જો. દ્રવ્ય ને વ્યવહાર થી જોયું અનંત કાળ થી કે પરિણામે છે ને પરિણામી છે ને, એ દ્રવ્ય ને તે જોયું ને, હવે એને નિરપેક્ષ જો કે પરિણામ થી રહિત અપરિણામી છે. એમ પરિણામ ને તે સાપેક્ષ થી બુદ્ધિ થી જોઈ છે. આનાથી આ થાય ને આનાથી આ થાય, સતનો ખૂન કરે છે. હવે કે છે પરિણામ થવા યોગ થયા કરે છે એમ જે જાણે, એની કરતા બુદ્ધિ છૂટી અકર્તા એવા જ્ઞાયક દ્રષ્ટિ આવતા અનુભવ થાય છે. અને અનુભવમાંથી બહાર આવીને કલમ ચલાવી એ પરિણામ સવાર્યું થાય. વિચાર દ્રષ્ટિને વિજ્ઞાતોના પરિણામો કરતા આત્મા નથી. તો સંસારનો અભાવ થઈ છે કે અમને ઇષ્ટ છે એમાં જ સંસારનો અભાવ થાય છે. આત્મા વિજ્ઞાતોનો કરતા છે એમાં સંસારનો અભાવ થતો નથી. રામજીભાઈ નો આ શબ્દ છે, સાંભળતો ખરો? ગુરુભાઈ રામજીભાઈ થઈ ગયા આપણે વડીલ સોનગઢા ધામ. તું સાંભળતો ખરો? એમ કયો તું સાંભળતો ખરો જરા એમ કયો વડીલ હતા કે એને પરાધીન દ્રષ્ટિ ગમે છે, સ્વાધીન થવું ગમતું નથી. અનંત કાળથી પરાધીનતા સેવી છે, પામરતા અને પરાધીનતા સેવી સેવીને દુઃખી થાય છે. સર્વજ્ઞ પરમાત્મા છે, એને પામરતા શોભે નહીં, પરાધીનતા શોભે નહીં. તને તું પર્યાય ને નિરપેક્ષ જ્ઞાન અપેક્ષા છોડી દે તથા આશ્રમ પછી સંવર નિદ્રા. સંવરની પર્યાય એટલે શુદ્ધ ઉપયોગ, એટલે સમ્યક જ્ઞાન, ચારિત્ર જ્ઞાન, નિર્વિકારી અકષાય વિતરાગી પરિણામ જે થાય છે એને સંવર તત્વ કહે છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એનું નામ સંવર છે. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. શુદ્ધ આત્મા જેવો છે એવું અંતરમાં લઈને જાણવામાં આવ્યો, પ્રત્યક્ષ આનંદ આવ્યો અને એ આનંદની પર્યાય પ્રગટ થઈ અને દુઃખની પર્યાયની આ એકતા બુદ્ધિ તૂટી એનું નામ સંવર તત્વ છે. એ સંવરના પરિણામ આશ્રવ નિરોધ, એ વિખ્યાત નામના આશ્રવનો નિરોધ થયો માટે સંવર થાય એમ છે. એ વ્યવહાર નહીં નું કથન છે. આનાથી આ થાય એમ અપેક્ષા બીજાની લેવા જાઓ તો પર્યાય સત્રતિ નથી. થાય છે ત્યારે એમ થાય છે. શું કહ્યું? સંવર થાય છે ત્યારે એમ થાય છે. શું થાય છે? કે વિખ્યાત ના પરિણામ હોતા નથી. પણ એ મિથ્યાત્વના પરિણામનો નિરોધ થયો માટે સંવર થાય. એવી મિથ્યાત્વના પરિણામની અભાવની અપેક્ષા પણ એને નથી એવું સમ્યક પ્રશ્ન છે. એમાંથી નિરપેક્ષ કહ્યું, હવે અહીંથી નિરપેક્ષ. એ નિમિત્તથી નિરપેક્ષ કહ્યું. અહીંયા ત્રિકાળી ઉપાદાનથી ક્ષણિક ઉપાદાન નિરપેક્ષ છે. લાગુ કરો તો શક્તિ રહેતી નથી. સમ્યક દર્શન ની પર્યાય નું નામ સંવર છે. આશ્રમ નો નિરોધ નાસ્તિ થી કથન છે. વિખ્યાત નો નિરોધ થઈ ગયો. નિરોધ નામ વિરોધ કેમ કહ્યું? એમાં અભાવ કેમ ન કહ્યું? આશ્રમ નિરોધ સંવર કયો, આશ્રમ નો અભાવ સંવર ન કયો. કેમ કે ચોથા ગુણતાને આશ્રમ નો કોઈને અભાવ થાય ને કોઈને અભાવ ન થાય માટે નિરોધ કયો. વિખ્યાતો નો વિખ્યાત ઉપસમ થાય છે. ઉપસમ ના કાળમાં અભાવ થતો નથી એને ઉપસમ સમ્યક દર્શન કહેવાય, એને પણ સંવર કહેવાય. એમાં મિથ્યાત્વ ભાવ કર્મની ઉપસમ અવસ્થા છે, જડ કર્મની પણ ઉપસમ અવસ્થા છે અને ક્ષોપસમમાં તથા પ્રકારની અવસ્થા અને ક્ષાયિકમાં એનો અભાવ છે. અત્યારે ક્ષાયિક નથી, અત્યારે ક્ષાયિક પણ ક્ષાયિક વર્ગ સમ્યક દર્શન થઈ શકે છે અપ્રતિવર્ગ. આ સંવરની પર્યાય આત્માથી થઈ છે. આત્માનો અવલંબન લે તો સંવર થાય, કે સંવર થાય ત્યારે એના આત્મા તરફનું લક્ષ હોય. આત્માથી સંવર થાય કે સંવર થવાનો કાળ હોય ત્યારે એનું લક્ષ સ્વ ઉપર આવી જાય છે. તો ઉપચાર એમ કહેવાય કે આત્માને આશ્રય સંવર્ત થયો. આત્માને આશ્રય સંવર્ત થયો એ સાપેક્ષ કથન છે. નિરપેક્ષ કથન તો આત્માને આશ્રય સંવર્ત થતો નથી, સંવર્ત સંવર્તી થાય છે. નિરપેક્ષ તત્વ છે, આત્મા તો નિરપેક્ષ છે. એ તો
મુખ્ય મુખ્ય વાત એ જ આવે છે.
આત્મા તો નિરપેક્ષ છે એ વાત તો ગુરુ પ્રતાપે બહાર આવી ગઈ, અને આ પર્યાય નિરપેક્ષ છે એ વાત તો આવી ગઈ છે, પણ એના ઉપર ધ્યાન ખેંચાણું નહીં. એટલે આપણે ગુરુદેવે કહેલી વાતને વધારે ગૂંથીએ છીએ પાઠું કરવા માટે. કોઈ નવી વાત નથી આ, ગુરુદેવે કહેલી છે. બે સત છે, ત્રિકાળ સત ને ત્રિકાળ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન એટલે સ્વશક્તિ, અને પરની કોઈ અપેક્ષા ન હો. આત્માના આશ્રય સંવર્ત થાય છે એ વ્યવહારનું કથન. સંવર્ત સંવર્તી થાય છે એ નિશ્ચયનું કથન છે, પણ પર્યાય છે પોતે વ્યવહાર નિર્ણય છે. અને એને નિશ્ચય નીતિ જાણવું કા, એને નિશ્ચય નીતિ જાણ ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ હશે. એક વાર 17-18 સાલની વાત છે, 18 સાલની વાત છે, 47 થઈ ને 30 વર્ષ થયા ને, બહુ 30 વર્ષ. સોગાનીજી સોનગઢ રહેતો હતો એ વખતે, બે વર્ષ માટે આત્માને આશ્રય સંવર્ત થાય છે. નિરપેક્ષ દ્રષ્ટિ છે, જો આત્માને આશ્રય આ સમ્યક જ્ઞાન ચારિત્રના વિદ્રાગી પરિણામ હો કે આત્માને આશ્રય થાય છે એ બહુ ખટકે છે. ત્યારે મેં કહ્યું એને કઈક વધારે નીકળે સમયસારમાં નિશ્ચય નયા સિત મુનિવરો પામે. આત્માને આશ્રય નિર્માણ થાય છે. કોઈને કરેલી પછી જમવા ગયા જમીને પછી કોઈને કરેલી, એમાં એક વખત ગુરુદેવ ની વાણીમાં આવ્યું બેઠો તો આત્માના આશ્રય બહુ થતો. આત્માના આશ્રય સમય કરતું થતો નથી, સમય કરતું સકાળે થાય છે. ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર છે તો ઉપચારથી આત્માને આશ્રય થયો કહેવામાં આવે છે. આશ્રય થાય તો પરાધીન થઈ જાય, સત રહેતું નથી એવી વાણી આવી ગુરુદેવની. અને પ્રમોદનો પાર નહીં, કેમ કે અહીંયા બેઠું તો પાછળ પાછળ ગયો હોલમાં કપડા બદલાવે ને પછી નથી ગયો. એટલે અહીંયા પરિણામ ને નિરપેક્ષ જોવાની વાત છે. આત્મા ને આશ્રય સંવર ધર્મ થાય એ વ્યવહાર છે. વ્યવહાર થી કહેવાય, પણ કેનાર ને વ્યવહાર નો પક્ષ હતો. શું કહ્યું? એનારને વ્યવહારનો પક્ષ નથી, વ્યવહારથી સમજાવે છે પરમાર, તો એને સત્ય માની લીધું કે આત્માને આશ્રય જ એનું લક્ષ્ય છે, એટલે એને આશ્રય થાય એમ કહ્યું, તે યથાર્થ છે. પણ એથી કરીને પર્યાય પરાધી થઈ ગઈ એમ છે? પર્યાયના સકાળે પર્યાય પ્રગટ થાય છે, આગી પાછી થતી ક્રમબદ્ધ પર્યાયનો નિયમ સિદ્ધાંત અપૂર્વ છે. ક્રમબદ્ધ જાણે અકર્તામાં આવી જાય, દ્રષ્ટિ અકર્તા પણ થઈ જાય, પર્યાય હું કરું છું રે તું અહીંયા થવા યોગ થાય છે એમ કે છે. હવે આગળ છે કે આગળ લીટી ચાલતી નથી, આ કઈ કથા નથી કે વાંચી જાઓ, બહુ ભીલું છે અંદર કે આપણે શું ઉતાવળ છે, આપણે શાંતિ છે અને આપણે આપણું સ્વાધ્યાય કરીએ. સુવર તત્વ એક વાર જાણ્યું તો સંવર ને જાણ્યા કરે તો નિર્જરા, નિર્જરામાં જાણ્યા કરે છે. એક વાર જાણે તો સંવર થાય અને પછી સંવર પૂર્વક, સંવર પૂર્વક નિર્જરા કેમ કે દ્રષ્ટિમાં આત્મા એવો પણ નથી, જ્ઞાની પાછી જાય છે. શુદ્ધિ ની વૃદ્ધિ એના સકાળે થાય છે ત્યારે એને એનું લક્ષ્ય આત્મા ઉપર હોય છે, તો આત્માને આશ્રય શુદ્ધિ ની વૃદ્ધિ થાય છે એમ ઉપચાર થી કહેવામાં એ ઉપચારનું કથન છે. ધ્યાન રાખજો, આત્મા સંવર્જનાને કરે છે ઉપચારનું કથન છે. જયપુરમાં એક વાર ગુરુદેવ મસ્તી કરી ગઈ, સોલની શાલમાં હતો ઘણે ભાગે, ત્યાં સોગાડી ગઈ તો કઈ શાલ યાદ નથી, 16 લાખ રૂપિયા ખર્ચા હતા, કલાક એકલા હતા ત્યારે વ્યાખ્યાન વ્યાખ્યાન નિર્મળ પર્યાય નો આત્મા કરતા છે, ઉપચાર થી પણ કરતા નથી, વ્યવહાર થી પણ કરતા નથી, કેમ કે સ્વયં થાય એને કોઈનું કારણ હોય શકે એવું મતલબ માં તીર લાઈનું અમૃત ઉપચાર થી પણ કરતા નથી, વ્યવહાર થી કરતા નથી. સમ્યક દર્શન ચારિત્રના પરિણામ પ્રગટ સાધકને થાય છે, એને પરિણામ ખ્યાતા એ પોતાના પરિણામની વાત કરે છે કે હું મારા પરિણામને ઉપચારથી પણ કરતો નથી, કે મારા કરતા આપણાની અપેક્ષા વિનાય થાય છે. એવું જયપુરમાં કહ્યું હતું, નિરપેક્ષ થતો જ્ઞાની લે નિરપેક્ષ થી જ અનુભવ થયો હોય, એટલે નિરપેક્ષ એના શ્રદ્ધા જ્ઞાનમાં રહી જાય છે, પણ જગતના જીવોને વ્યવહારથી સમજાવે છે. બીજો કોઈ ઉપાય, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, કેમ કે નિશ્ચય તો વચનાથી જ છે, અનુભવ ગમ્ય છે માત્ર, એટલે એને ધીમે 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 એમ સમજાવે, કેમ કે એને પરિણામનો પરનો અવલંબન લેતો હતો કે પરનો અવલંબન છોડી દે, પરના અવલંબને રાખ થશે તને અને સ્વના અવલંબને વિતરાગ ભાવ હશે, એમ કરીને પણ એને પરનું લક્ષ છોડાવીને સ્વનું લક્ષ કરાવવું છે. ઉપાય તો એ છે, બીજું કોઈ ઉપાય ઉપદેશ તો આ છે. નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ અશુદ્ધિની હાનિ થાય છે માટે થાય છે. બાર ને કુંજ નો પ્રકાર છે
ને,
એ તત્વ ની રુચિ છે, વર્ષો ત્યાં ગુરુદેવ રમી જાય છે. નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ અશુદ્ધિની હાનિ થાય ને એના પ્રમાણમાં અહીંયા શુદ્ધિની વૃદ્ધિ થાય એમ છે. અને જેટલી માત્રામાં એકાગ્રતા આવે, આત્મામાં લીન થઈ જાય, એકાગ્રતા થાય એટલી માત્રામાં નિર્જરા થાય કેમ છે? તો બધું અમારું હોય જશે કે તમારું વિચાર તો બધું જશે ને સમય કરશું તમને થઈ જશે, કઈ ગભરાવાની જરૂર. તમે જે રીતે તત્વને માનો છો એવું તત્વ છે નહીં. આ તો તમારું શું વ્યવહાર, તમે તો એવા છો ને.
હા,
પણ એ પ્રકારે જયારે નિર્જરા નો શુદ્ધિ નિવૃત્તિ નો કાળ છે સાધક જીવ ને સમજ લીધા, સાધક ને હોય છે મોક્ષ કેવળ પરમાત્મા ને હોય છે. નિવૃત્તિ થાય છે એ વખતે જ્ઞાન કરાવે છે કે જેટલી માત્રામાં શુદ્ધિ જ્ઞાની થાય એટલી માત્રામાં અહીંયા શુદ્ધિ નિવૃત્તિ થાય. જેમ જેમ વિજ્ઞાન ગંધ સ્વભાવ થતો જાય છે તેમ તેમ તે આશ્રવથી નિવૃત્તિ છે. જેમ જેમ આશ્રવથી નિવૃત્તિ છે તેમ તેમ વિજ્ઞાન ગંધ થતો જાય છે. એમ સાપેક્ષથી સમજાવે છે પણ સમજવું નિરપેક્ષ. સમજાવવા માટે સાપેક્ષ કથન છે, અનુભવ માટે નિરપેક્ષ કથન છે. લક્ષ્મણ લીધી નથી અનંતકાળથી, સાપેક્ષ પરિણામ ને જોયા છે. ત્રિવેણી સાપેક્ષ જોયું અને પરિણામ ને પણ સાપેક્ષથી જોયું. બે દ્રષ્ટિ વિપરીત છે. ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ છે, બંધ મોક્ષ ની અપેક્ષા એને નથી. અને બંધ મોક્ષ ને દ્રવ્ય ની અપેક્ષા નથી અને કર્મ ના સદભાવ અભાવ ની પણ અપેક્ષા સ્વાભાવિક થાય છે. બંધ ને મોક્ષ બે ઘનતારી બનશી ડોલે ધરના ગાતા તા દેવજી કે છે કે નિર્જરા તત્વ નિરપેક્ષ થી જો અને નિરપેક્ષ જોયા પછી સાપેક્ષ થી જો તો કઈ વાંધો નથી. નિરપેક્ષ દ્રષ્ટિ આવ્યા પછી સાપેક્ષ નું જ્ઞાન હોય છે, સાપેક્ષ ની દ્રષ્ટિ હોતી નથી. સાપેક્ષ નું જ્ઞાન હોય છે, નિરપેક્ષ નું ભાન હોય છે, સાપેક્ષ નું જ્ઞાન હોય છે કે નિર્જરા થાય છે કે આત્મામાં જેમ જેમ લીન થાય તેમ તેમ શુદ્ધિ વૃદ્ધિ થાય છે, શુદ્ધિ ની હાનિ થાય. સાપેક્ષ નું કથન વ્યવહાર છે. એ વ્યવહાર અમૂતાર છે એમ જાણજે. શું કર્યું શ્રીમંદર પ્રભુ ની સિદ્ધિ વાણી સમયસાર માં ગૂંથી ને લખી છે શાસ્ત્ર. પછી બંધ તત્વ એવું વિખ્યાત રાગ ન યોગ એને બંધ તત્વ કહેવામાં આવે છે. રાગ છે તે આશ્રવ છે અને આ રાગ તે મારવો એમ માને તેને બંધ તત્વ કહેવામાં આવે છે. આશ્રવ થી બંધ ને જુદો પાડ્યો છે. શું કહ્યું ગેલાજી? આશ્રવ તત્વ થી બંધ તત્વ જુદું છે.
પણ એ નિર્જરા પછી બંધ આયા, જબ નિર્જરા હોગી તો બંધ કા
ये बंध का अभाव होता है तो मोक्ष होता है, इसलिए बंध खेले लिखा. बंध रहता नहीं है, इसको संवर निद्रा होती है, इसको बंध रहता नहीं है. बंध का अभाव पूर्वक मोक्ष होता है, इसलिए चला बे शब्द बंध का अभाव. अभी लाइन खड़ी गई. एक मोटा पंडित है, नाम नहीं लो इंदौर ना, बहुत मोटा पंडित, अत्यारे इसी वर्ष की उम्र से लगभग इंदौर गयो तो त्यारे બહુ સજગ માણસ, નમ્ર, સમજવાની જિજ્ઞાસા વાળા. પછી મોટરમાં રતલામ જાવું તો ત્યાંથી ટ્રેનમાં બેસવું નક્કી થયું. એને ખબર પડી તો ડાલ્ટનભાઈ, મારે તમારી સાથે મારે રતલામ આવવું છે, સાથે સાથે ગાડી પછી બરાબર. આટલા સાત્રો લઈને આવ્યા, કોર્ટમાં બેઠા. દુનિયા મને કે એક મને વિચાર આવે છે, શું વિચાર આવે છે કે આ સાત તત્વોમાં ક્રમ એમ છે તત્વા સૂત્રમાં કે જીવ અજીવ આશ્રવ બંધ અને છેલ્લે સમિદ્રાને એવો ક્રમ એમાં છે. અને સમિસારમાં આ ક્રમ ફેરવો, જીવ અજીવ આશ્રવ પછી બંધ ન લીખો પણ આશ્રવ પછી જુવર લીખો, સમિદ્રા લીખો અને બંધ છેલ્લો લીખો. આશ્રવ પછી આશ્રવ પૂર્વક બંધ થાય, નિરોધ પૂર્વક આશ્રવપૂર્વક બંધ ન થાય. ખુશ થઈ ગયા. આવું છે, બધું વ્યવહારની નિકૃતાંતતાથી શાસ્ત્ર લખાણું છે, સૂત્રની નિકૃતાંતતાથી શાસ્ત્ર છે. આશ્રવ પછી બંધ આવે જ નહીં. આશ્રવને નિરપેક્ષ જાણે એને બંધ ન થાય, એને સમર થઈ જાય. અને આશ્રવને સાપેક્ષ જાણે એને આશ્રવ પર બંધથી આવી ના રહે. સૂત્રની રમત છે, એટલી પર્યાયને સાપેક્ષથી જોવી અને પર્યાયને નિરપેક્ષથી જોવી. બ્રહ્મભાઈ જરાક આમાં ઊંડા ઉતરવું પડશે હો. પ્રભુ તે પર્યાય ને નિરપેક્ષ થી જોઈ નથી અને તારી દ્રષ્ટિ પરાધી સતને અસતમય સતને અસત ને સત માને તે મિથ્યા દ્રષ્ટિ, સત ને અસત માને તે મિથ્યા દ્રષ્ટિ. બંધ બંધ ભાવ બંધ આશ્રવની સાથે એકત્વ ઉભી કરે એને ભાવ બંધ કહેવાય. રાગનો યોગ તેને બંધ કહેવાય. રાગ તે આશ્રવ છે અને રાગની અંદર એકત્વ ઉભી કરે કે રાગ મારો તો એને ભાવ બંધ થઈ ગયો. માટે રાગ બંધ અધિકારમાં છે, પાઠ છે. બંધ તત્વની વ્યાખ્યા કરતા ગુરુદેવ પરમારે આચાર્ય પ્રભુ ફરમાવે છે કે રાગનો યોગ તેને બંધ કહેવામાં આવે છે. યોગ એટલે એમાં જોડાઈ જવું, એટલે કે રાગ ને પોતાનું માનવું, એટલે રાગ ને એકત્વ બુદ્ધિ કરી. એકત્વ બુદ્ધિ કરે તો બંધ, એકત્વ બુદ્ધિ છોડે તો આશ્રવ બંધ થાય. રાગ છે એકતા બુદ્ધિ તૂટે પણ રાગ તો રહી ગયો, માટે આશ્રવ થાય અસ્થિરતા નો, પણ આશ્રવ પર બંધ ન થાય. રાગનો યોગ તેને બંધ એટલે મિથ્યાતું કહે છે. આ બધું શાસ્ત્રમાં છે જ, પણ રૂપિયા કમાવામાં પડી ગયો હોય પછી રમજલા બધા માટે આ તો રમણી કૃષ્ણ નામ જતી જેને દુઃખ ન થાય ને નામ લેતા એનું નામ લેવાય. ઘણા મારું નામ લીધું એવા સત્તા પ્રિય જીવની વાત નામે ન લેવા. કે છે એ બંધ રાગનો યોગ એને બંધ કહેવામાં. આશ્રવ અને બંધ બે તત્વ જુદા પડ્યા છે નવ તત્વમાં, છે કે નહીં લખેલું આમાં? આશ્રવ જુદું ને બંધ જુદું, તો એમાં હેતુ હોય. તેરમે ગુણસ્થાને આશ્રવ છે પણ બંધ નથી. ચોથા ગુણસ્થાને આશ્રવ છે પણ બંધ નથી. ચોથે ગુણસ્થાને આશ્રવ છે અવરત કષાય નિયોગ. ત્રણ પ્રકારના આશ્રવ છે કે નહીં ગયા હે કે નહીં? તો ભી બંધ નહીં હે. આ તો નવ તત્વ નું સ્વરૂપ છે એવું જણાવે છે. આવે ભાવ તો આવી જાય કે જગત ના આકાર જગત ના જીવો આ સમજે. અપૂર્વ ગાથા છે
નિરપેક્ષ સે જોયા તો બંધ નહીં હોને કા ભાવ.
નિરપેક્ષ થી જોયે તો બંધ નહીં હોગા. समर होगा, होगी होने योग। मैंने किया है था
सभायोग
અને મોક્ષ મોક્ષ એ મોક્ષ ની પર્યાય ને નિરપેક્ષ જો આદિ કર્મ નો અભાવ થયો ત્યારે કેવળ જ્ઞાન થયું એમ ન જો આઠ કર્મ નો અભાવ થયો ત્યારે મોક્ષ થયો એમ ન જો અને આત્મા નું પૂરું અવલંબન લીધું માટે મોક્ષ થયો એમ પણ મોક્ષ થવા યોગ એના સકાળે થાય છે ત્યારે એનું લક્ષ્ય અવલંબન આત્મા ઉપર હોય છે તો આત્માને આશ્રય મુક્ત થાય એમ સાપેક્ષ નૈતિક કહેવામાં આવે છે પણ સાપેક્ષ દ્રષ્ટિ રાખી નિરપેક્ષ થી જોઈ ને પછી સાપેક્ષ થી જોઈ નિરપેક્ષ થી શ્રદ્ધામાં લઈને સાપેક્ષ થી જોઈશ તો મિથ્યાત્વ નો દોષ નહીં લાગે પણ સાપેક્ષ ના કથન ને તો નિશ્ચય નું કથન માનીશ તો તને દોષ લાગી જશે એક અવતારી પુરુષ ત્યાંથી પછી નીકળીને એનો મોક્ષ થાય બધા તો બેત્રી સાગર સુધી ચર્ચા કરે આયુષ પૂરું થયું અને ચર્ચા અધૂરી કે હજી આ તેથી સાગર સુધી તમે ચર્ચા કરી તો પણ અધૂરી કે અધૂરી આત્મા તો સાગર છે એમાં ચર્ચા તો સમુદ્રમાં બીજું છે હિન્દી ભાષી ભાઈઓ તો એમ કે છે તમે બધા આખોની ચર્ચા કરો છો ને તો બધા તમે સર્વા સ્થિતિમાં જવા દીધો મોક્ષ મંડળી છે આ મોક્ષ ની મંડળી બધી બેઠી છે એમ તમે બધા ભગવાન છો અને ભગવાન
આવી
ગયું હનુમાનમાં